એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા નામ વિશે ઊંડાણથી વાત કરવા જઈ રહ્યા છીએ જે કદાચ કોઈને અજાણ્યું નથી, મધર ટેરેસા. પણ સવાલ એ છે કે શું આપણે એમને ખરેખર ઓળખીએ છીએ જે રીતે હતા?
સારો પ્રશ્ન છે.
આપણી આજની ચર્ચાનો આધાર છે ફાધર બ્રાયન કોલોડેચુક દ્વારા સંપાદિત પુસ્તક મધર ટેરેસા કમ બી માય લાઇટ. આ પુસ્તક ખાસ છે કારણ કે એમના અંગત પત્રો, ડાયરીઓ એના પર આધારિત છે.
બરાબર. અને એ જે વાત સામે લાવે છે ને, એ ખરેખર આપણી જે છાપ છે મધર ટેરેસા વિશે એનાથી કદાચ ઘણી જુદી છે.
હા, આપણે તો એમને ગરીબોના મસીહા, અતૂટ શ્રદ્ધાના પ્રતીક તરીકે જોયા છે, હંમેશા હસતા આનંદમાં રહેતા.
ચોક્કસ. પણ આ પુસ્તકનો મુખ્ય ઘટસ્ફોટ એ છે કે એમના જીવનનો મોટો ભાગ, લગભગ 50 વર્ષ, એ અત્યંત ઊંડા પીડાદાયક આધ્યાત્મિક અંધકારમાં વીત્યા હતા.
50 વર્ષ?
હા. એમને સતત ઈશ્વરની ગેરહાજરીનો અનુભવ થતો હતો, જાણે એમના આત્મામાં એક મોટો ખાલીપો હોય. એમના જ શબ્દોમાં કહીએ તો ભયંકર નુકસાનની ભાવના.
અને કદાચ એટલે જ એમની વાત આજે વધુ પ્રાસંગિક બને છે, નહીં?
બિલકુલ. કારણ કે આજે પણ ઘણા લોકો શ્રદ્ધા અને શંકા વચ્ચે ઝઝૂમે છે. એમની આ કથા આપણને શ્રદ્ધા ખરેખર શું છે એના પર નવેસરથી વિચારવા મજબૂર કરે છે.
તો ચાલો એમના જીવનની આ અજાણી પણ અત્યંત મહત્વની સફરને સમજવાનો પ્રયાસ કરીએ. શરૂઆત ક્યાંથી કરીશું? એમના બાળપણથી?
હા, ત્યાંથી શરૂ કરીએ. એમનો જન્મ તો અલ્બેનિયામાં, નામ હતું એગ્નેસ ગોંગશા બોજાક્ષિયુ. પરિવાર ઊંડી કેથોલિક શ્રદ્ધા ધરાવતો હતો અને આ ધાર્મિક વાતાવરણની અસર નાનપણથી જ એમના પર હતી.
મિશનરી કાર્ય પ્રત્યેનું આકર્ષણ પણ ત્યારથી જ હતું?
હા. એમને દૂર દેશમાં જઈને સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી, એટલે જ યુવાન વયે એમણે નક્કી કર્યું કે સિસ્ટર્સ ઓફ લોરેટોમાં જોડાશે. શરૂઆતમાં તો મતલબ એ ખૂબ ઉત્સાહી હતા, ઈશ્વર સાથેના જોડાણનો સ્પષ્ટ અનુભવ કરતા હતા.
પછી તેઓ ભારત આવ્યા, દાર્જિલિંગ, કલકત્તા, અહીં શિક્ષિકા તરીકે કામ કર્યું. પણ 1946માં કંઈક મોટું બન્યું, ખરું ને? પેલી ટ્રેન મુસાફરી.
હા, એ ખૂબ જ નિર્ણાયક ક્ષણ હતી. દાર્જિલિંગ જતી ટ્રેનમાં એમને જે અનુભવ થયો એને તેઓ આહવાનની અંદર આહવાન કહે છે.
આહવાનની અંદર આહવાન?
એટલે?
એટલે કે એમને લાગ્યું કે ઈસુ પોતે જ એમને કહી રહ્યા છે, સીધો સંદેશ, કે કોન્વેન્ટ છોડી દે અને ક્યાં જા? તો કે ગરીબોમાં સૌથી ગરીબ, જે ત્યજી દેવાયેલા છે, એમની વચ્ચે જા અને એમની સેવા કર. એ સમયે એમના માટે જાણે બધે પ્રકાશ જ પ્રકાશ હતો, દૈવી સંવાદનો અનુભવ હતો.
વાહ. પણ આ અનુભવ પછી તરત જ બધું શરૂ નહોતું થયું ને?
ના ના, થોડો સમય લાગ્યો. તૈયારી કરવી પડી, મંજૂરીઓ લેવી પડી. પણ એમણે 1942માં એક ખાનગી પ્રતિજ્ઞા લીધેલી, એ પણ મહત્વનું છે.
કઈ પ્રતિજ્ઞા?
કે ઈશ્વર જે માંગશે તે આપીશ, કશું ના પાડીશ નહીં. એટલે જ્યારે આ આહવાન આવ્યું ત્યારે એમના માટે એ એકદમ સ્પષ્ટ હતું. 1947-48 દરમિયાન એમને ભવિષ્યની સંસ્થા મિશનરીઝ ઓફ ચેરિટી કેવી રીતે ચાલશે એના વિશે પણ સૂચનો મળતા રહ્યા. પણ પછી અહીંથી જ વાર્તામાં એક મોટો વળાંક આવે છે, નહીં?
બરાબર. જેવી જ એમણે 1948માં કલકત્તાના સ્લમમાં ગરીબો વચ્ચે ખરેખર કામ શરૂ કર્યું, પેલો બધો પ્રકાશ, બધી સાંત્વના, ઈશ્વરની હાજરીનો અહેસાસ, બધું જ જાણે અચાનક ગાયબ થઈ ગયું.
ગાયબ
મતલબ બિલકુલ.
હા, બિલકુલ.
એમના પર એકદમ ઊંડો, અભેદ્ય કહી શકાય એવો અંધકાર છવાઈ ગયો. અને આશ્ચર્યની વાત એ છે કે આ થોડા સમય માટે નહોતું, આ સ્થિતિ લગભગ આગામી 50 વર્ષ સુધી ચાલી.
50 વર્ષ? એ માનવું પણ અઘરું છે. એમણે આ વિશે કોઈને વાત કરી હતી?
હા, એમના જે આધ્યાત્મિક માર્ગદર્શક હતા આર્ક બિશપ ફર્ડિનાન્ડ પેરિયર, એમને એમણે પત્રો લખ્યા હતા. અને એ પત્રો વાંચીએ તો ખ્યાલ આવે કે એમની વેદના કેટલી તીવ્ર હતી.
શું લખ્યું હતું એમણે?
એમણે લખ્યું કે મારા આત્મામાં જ્યાં ઈશ્વર હોવા જોઈએ ત્યાં ખાલીપો છે. મને સતત કોઈ ભયંકર નુકસાન, કોઈ ખોટ થઈ ગઈ હોય એવી લાગણી થાય છે. ચારે બાજુ બસ મૌન અને શૂન્યતા જ છે. એમને ડર પણ લાગતો હતો કે કદાચ પેલો શરૂઆતનો કોલ એ ખાલી ભ્રમ હતો. શું હું છેતરાઈ ગઈ છું?
આ તો ગજબનો વિરોધાભાસ કહેવાય, કારણ કે બહારની દુનિયામાં તો એમનું કામ સતત વધી રહ્યું હતું.
એ જ તો. મિશનરીઝ ઓફ ચેરિટી ભારતમાંથી નીકળીને દુનિયાભરમાં ફેલાઈ, એમને માન મળ્યું, સન્માન મળ્યું, નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો, દુનિયા એમને સંત માનવા લાગી.
અને અંદર?
અને અંદર એ જ ઊંડો અંધકાર, એ જ ખાલીપો. દાયકાઓ સુધીએ ફક્ત પહેલાં શરૂઆતના કોલની યાદ પર એક અંધશ્રદ્ધા રાખીને ચાલતા રહ્યા. કોઈ પુષ્ટિ નહીં, કોઈ અનુભૂતિ નહીં.
તો પછી આ સ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો ક્યારે?
ઘણા વર્ષો પછી એમને ફાધર જોઝેફ ન્યુનર જેવા અનુભવી આધ્યાત્મિક માર્ગદર્શક મળ્યા, અને એમણે મધર ટેરેસાને આ અનુભવને જુદી રીતે જોવામાં મદદ કરી.
કેવી રીતે?
ફાધર ન્યુનરે સમજાવ્યું કે આ જે અંધકાર છે એ કદાચ ઈશ્વરની નારાજગી કે તમારી નિષ્ફળતા નથી, પણ એ કદાચ આત્માની અંધારી રાત્રિ છે, ડાર્ક નાઇટ ઓફ ધ સોલ, જેનો ઉલ્લેખ ઘણા મહાન સંતો અને મિસ્ટિક્સે કર્યો છે.
ડાર્ક નાઇટ ઓફ ધ સોલ.
હા, અને એનાથી પણ આગળ વધીને એમણે આ અંધકારને ઈસુના ક્રૂસ પરના દુઃખ સાથે જોડ્યો. ઈસુની પેલી પોકાર યાદ છે, હું તરસ્યો છું, અને પેલી ત્યજી દેવાની લાગણી.
હા હા, મારા ઈશ્વર, મારા ઈશ્વર, તે મારો ત્યાગ કેમ કર્યો?
બરાબર. ફાધર ન્યુનરે કહ્યું કે કદાચ તમે એ જ દુઃખમાં, એ જ તરસમાં, એ જ ત્યાગની લાગણીમાં ભાગીદાર બની રહ્યા છો. આ સમજથી પીડા ઓછી ન થઈ, પણ એને એક અર્થ મળ્યો, એક ઉદ્દેશ મળ્યો.
એટલે એમની પીડા વ્યર્થ નહોતી, પણ એ ઈસુના દુઃખમાં સહભાગી થવાનો એક માર્ગ હતી. આ સમજ બહુ મોટી રાહત આપનારી હશે.
ચોક્કસ. એમને લાગ્યું કે આ પીડા દ્વારા તેઓ ઈસુની તરસ છીપાવવામાં મદદ કરી રહ્યા છે, અને કદાચ એટલે જ
એમનું પેલું સ્મિત, જેને એ આવરણ કહેતા.
હા, બરાબર. બહારથી હસતા રહેવું, આનંદ ફેલાવવો, બીજાને હિંમત આપવી, ભલે અંદર ગમે તેટલો ખાલીપો હોય, આ જાણ્યા પછી એમનો વારસો જુદી જ રીતે દેખાય છે. માત્ર સેવા કાર્ય નહીં, પણ અંધકારમાં ટકી રહેલી આ વીરતાભરી શ્રદ્ધા, એ જ કદાચ સાચો વારસો છે.
તો આ લાંબા સંઘર્ષમાંથી એમના જીવનના મુખ્ય સિદ્ધાંતો, એમના મૂલ્યો ઘડાયા હશે. પહેલું તો શ્રદ્ધા વિશે જ એમની સમજ બદલાઈ ગઈ હશે.
બિલકુલ. એમણે અનુભવ્યું કે સાચી શ્રદ્ધા એ કોઈ સારી લાગણી નથી, એ તો ઈચ્છાશક્તિનો નિર્ણય છે. જ્યારે બધી લાગણીઓ છીનવાઈ જાય, ઈશ્વરની હાજરીનો કોઈ અહેસાસ ન હોય, ત્યારે પણ એ ગેરહાજર લાગતા ઈશ્વરમાં વિશ્વાસ રાખવાનું પસંદ કરવું, એ જ શ્રદ્ધા.
અને બીજો પેલો વિચાર, ઈસુની તરસ, એ એમના મિશનનો કેન્દ્રવર્તી વિચાર બની ગયો.
હા, અને આ તરસ પાણીની નહોતી, પણ પ્રેમ માટેની, સ્વીકૃતિ માટેની, આત્માઓ માટેની ઈશ્વરની તડપ. એમનું માનવું હતું કે ગરીબોની સેવા કરીને અને પોતાની આંતરિક વેદનાને સ્વીકારીને તેઓ ઈસુની આ તરસ છીપાવવામાં મદદ કરી રહ્યા છે.
આ ખૂબ ઊંડી વાત છે. અને ત્રીજું, એમના પોતાના અંધકારને કારણે તેઓ કદાચ બીજાઓના દુઃખને વધુ સારી રીતે સમજી શક્યા.
ચોક્કસ. જે લોકો પ્રેમથી વંચિત હતા, ત્યજી દેવાયેલા હતા, જેમનું કોઈ નહોતું, એમની જે આધ્યાત્મિક ગરીબી હતી, એમની એકલતા, એને મધર ટેરેસા ખરા અર્થમાં સમજી શક્યા, કારણ કે તેઓ પોતે એ જ પ્રકારના આંતરિક ત્યાગ અને ખાલીપામાંથી પસાર થઈ રહ્યા હતા. એમની સેવા માત્ર ભૌતિક નહોતી, એ ઊંડાણપૂર્વકની સહાનુભૂતિ હતી.
અને દુઃખ પોતે, એના વિશે એમનો શું વિચાર હતો? શરૂઆતમાં તો એને સજા માનતા હતા ને?
હા, શરૂઆતમાં એને પાપ કે નિષ્ફળતાની નિશાની માનતા હતા, પણ પછીથી, ખાસ કરીને ફાધર ન્યુનરના માર્ગદર્શન પછી, એને એક ભેટ, એક કિંમતી ખજાનો ગણવા લાગ્યા.
ભેટ? પીડા એક ભેટ કઈ રીતે હોઈ શકે?
કારણ કે એમના માટે એ પીડા ઈસુના દુઃખમાં નજીકથી ભાગીદાર થવાનો માર્ગ હતી. એ માનતા થયા કે જો પીડાને સ્વીકારીએ, પ્રેમથી સહન કરીએ, તો એનો ઉપયોગ બીજાઓના ભલા માટે, ઉદ્ધાર માટે થઈ શકે છે. પીડાને પણ એક હેતુ આપી શકાય છે.
અને આ બધા પાછળ મૂળભૂત વાત હતી, પુરસ્કાર વગર પ્રેમ કરવો.
બરાબર. કોઈ ભાવનાત્મક સંતોષની આશા નહીં, કોઈ આધ્યાત્મિક અનુભૂતિની અપેક્ષા નહીં, બસ ઈશ્વરને અને માણસને પ્રેમ કરતા રહેવું, સેવા કરતા રહેવું, જ્યારે અંદરથી કશું જ ન મળતું હોય ત્યારે પણ આપવાનું ચાલુ રાખવું, એ જ એમનો માર્ગ હતો.
આટલી લાંબી જટિલ સફરમાં એવી કઈ ત્રણ ક્ષણો હતી જેણે ખરેખર બધું બદલી નાખ્યું, જે એમના જીવનના મુખ્ય વળાંક ગણી શકાય?
ત્રણ મુખ્ય ક્ષણો તો જરૂર હતી. પહેલી તો પેલી 1946ની ટ્રેન મુસાફરી, પેલો આહવાનની અંદર આહવાનવાળો અનુભવ.
હા, એ તો શરૂઆત હતી જેણે દિશા નક્કી કરી.
બરાબર. એ સ્પષ્ટ દૈવી સંદેશ, સેવાનો માર્ગ એ એમના માટે પ્રારંભિક પ્રકાશ હતો, જેણે એમને આખા જીવન માટેની પ્રેરણા પૂરી પાડી, ભલે પછી એ પ્રકાશ દેખાતો બંધ થઈ ગયો.
અને બીજી ક્ષણ જે એટલી જ મહત્વની પણ સાવ જુદી હતી,
એ હતી અંધકારની શરૂઆત. લગભગ 1948માં જેવું ગરીબો વચ્ચે કામ શરૂ કર્યું અને પેલી બધી જ આધ્યાત્મિક સાંત્વના એ અનુભૂતિ ગાયબ, ઈશ્વર જાણે જતા રહ્યા, એ ક્ષણ એમના માટે એક મોટો આઘાત હશે.
અને એ આઘાત પછી લગભગ 50 વર્ષ સુધી ચાલ્યો.
હા, એ ક્ષણે એમના જીવનની આગામી અડધી સદીની આંતરિક વાસ્તવિકતા નક્કી કરી દીધી. એ એમના જીવનનો કેન્દ્રીય વિરોધાભાસ બન્યો. બહાર સફળતા, અંદર શૂન્યતા.
અને ત્રીજી નિર્ણાયક ક્ષણ
એ આવી ઘણા વર્ષો પછી, જ્યારે ફાધર ન્યુનર જેવા માર્ગદર્શકોની મદદ મળી અને એમણે પોતાના અનુભવનું નવું અર્થઘટન કર્યું.
પેલું ઈસુના દુઃખમાં ભાગીદારીવાળું અર્થઘટન.
હા, જ્યારે એમણે સમજ્યું કે આ અંધકાર ઈશ્વરનો ત્યાગ નથી, પણ ઈસુની તરસમાં, એમની ક્રોસ પરની એકલતામાં એમની સાથે એક થવાનો માર્ગ છે, આ સમજણે એમના દુઃખને અર્થ આપ્યો.
પીડા દૂર ન થઈ, પણ એને સહન કરવાની અને એને પોતાના મિશનનો ભાગ બનાવવાની શક્તિ મળી.
બરાબર. એ સમજ વગર કદાચ આટલા વર્ષો ટકી રહેવું અશક્ય હતું. એનાથી એમને શાંતિ અને હેતુ મળ્યા, પીડાની વચ્ચે પણ.
ખરેખર અદ્ભુત. પણ આ બધી વાતો સાંભળીને થાય કે આ તો સંતની કક્ષાની વાતો છે. આપણા જેવા સામાન્ય માણસો માટે આમાંથી શું શીખવા જેવું છે? શું એમના સંઘર્ષો આપણા રોજિંદા જીવન સાથે ક્યાંય જોડાય છે?
મને લાગે છે કે ચોક્કસ જોડાય છે. જેમ કે પહેલી વાત, શંકા હોય, અંધકાર લાગે તો પણ ટકી રહેવું.
હા, આપણે બધા ક્યારેક એવું અનુભવીએ છીએ ને, કામમાં, સંબંધોમાં. ક્યારેક ઉત્સાહ જતો રહે, બધું ખાલી લાગે.
બરાબર. ત્યારે મધર ટેરેસાનું જીવન શીખવે છે કે લાગણીઓ ભલે સાથ ન આપે, પણ આપણી પ્રતિબદ્ધતા, આપણા મૂલ્યો, આપણે લીધેલા નિર્ણયો, એના આધારે આગળ વધતા રહેવું, એ જ ખરી હિંમત છે. જીવન લાગણીઓ પર નહીં, નિર્ણયો પર બને છે.
અને બીજું, દુઃખમાં અર્થ શોધવો. આપણે બધા દુઃખથી ભાગવા માગીએ છીએ, પણ કદાચ એમની જેમ
કદાચ એ દુઃખને, એ એકલતાને, એ નિષ્ફળતાને બીજાના દુઃખને સમજવાની એક તક તરીકે જોઈ શકાય. શું આપણી પીડા આપણને વધુ સહાનુભૂતિશીલ, વધુ માનવીય બનાવી શકે? એક પ્રશ્ન છે.
અને પેલો એમનો મંત્ર, મહાન પ્રેમથી નાના કાર્યો કરો, એ પણ બહુ વ્યવહારુ લાગે છે.
હા, જ્યારે મોટી સમસ્યાઓ હોય, રસ્તો ન દેખાતો હોય, ત્યારે કદાચ સૌથી સારો રસ્તો એ છે કે આપણી સામે જે નાનું તાત્કાલિક કરવા જેવું કામ છે એના પર ધ્યાન આપીએ અને એને પૂરા દિલથી, પૂરા પ્રેમથી કરીએ. નાના સતત થતા કાર્યોમાં જ મોટી શક્તિ છુપાયેલી હોય છે. એ પોતાની પીડાને સંભાળીને બીજા માટે સકારાત્મકતા અને હિંમતનું વાતાવરણ જાળવી રાખવું એક સંતુલન છે.
અને છેલ્લે, સફળતા અને સંતોષ. આપણે હંમેશા માનીએ છીએ કે સફળતા એટલે ખુશી, સંતોષ, પણ એમનો કિસ્સો તો કંઈક જુદું જ કહે છે.
હા, દુનિયાની નજરમાં એ અત્યંત સફળ હતા, પણ અંદરથી લગભગ કોઈ આધ્યાત્મિક સંતોષ નહોતો. એ બતાવે છે કે એક હેતુપૂર્ણ જીવન કદાચ હંમેશા આનંદમય ન પણ હોય, પણ એ વધુ ગહન હોઈ શકે છે. ક્યારેક મૂલ્યો માટે જીવવું એ ક્ષણિક સુખની લાગણી કરતાં વધુ મહત્વનું બની જાય છે.
ખરેખર આજના સમયમાં, જ્યાં શંકા અને અનિશ્ચિતતા આટલી બધી છે, ત્યાં લાગણીઓના ભરોસે રહેવાને બદલે પોતાના નિર્ણયો અને પ્રતિબદ્ધતા પર જીવન જીવવાની પ્રેરણા એમની પાસેથી મળે છે. આખી ચર્ચાને અંતે જો 3 મુખ્ય તારણો કાઢવા હોય તો એ શું હોઈ શકે?
પહેલું જે મને લાગે છે કે ભાવનાત્મક રીતે સૌથી વધુ અસર કરે છે, તે છે પેલી સંત જેવી છબી પાછળનું ઊંડો માનવીય સંઘર્ષ.
હા, કે આટલી બધી આંતરિક પીડા સાથે પણ કોઈ આટલો પ્રેમ અને આનંદ કેવી રીતે ફેલાવી શકે?
બરાબર. પેલું સ્મિતનું આવરણ એ નબળાઈ નહીં, પણ અસાધારણ આંતરિક શક્તિ અને બીજા પ્રત્યેના પ્રેમનું પ્રતીક છે. એમની આ માનવીય બાજુ જ એમને વધુ પ્રેરણાદાયી બનાવે છે.
બીજું તારણ કદાચ વધુ બૌદ્ધિક સ્તરે શ્રદ્ધા વિશેનું છે.
હા, શ્રદ્ધા એટલે શું? એમનું જીવન સ્પષ્ટ કરે છે કે એ માત્ર સારી લાગણીઓ કે ચમત્કારિક અનુભવો નથી. સાચી શ્રદ્ધા તો ઈશ્વરના ઊંડા મૌન અને ગેરહાજરીની સામે પણ વિશ્વાસ રાખવાનો એક દૃઢ નિશ્ચય છે, એક અતૂટ પ્રતિબદ્ધતા છે.
એ ઈચ્છાશક્તિની વાત છે, લાગણીઓની નહીં.
બરાબર. અને ત્રીજું, જે સાર્વત્રિક છે, જે આપણે બધા અપનાવી શકીએ, સાચી પ્રતિબદ્ધતા અને જીવનનો હેતુ આપણી લાગણીઓ પર કે આપણને મળતા વખાણ પર આધાર નથી રાખતો.
પણ શાના પર આધાર રાખે છે?
એ આધાર રાખે છે આપણા મૂળભૂત મૂલ્યોને વળગી રહીને સતત કરવામાં આવતા કાર્યો પર. ભલે સારું ન લાગે, ભલે કોઈ જુએ નહીં, પણ જે સાચું માનતા હોઈએ એ કરતા રહેવું. જીવન લાગણીઓ પર નહીં, નિર્ણયો પર બનાવવું.
તેમની આ કહાણી સાંભળીને એક છેલ્લો વિચાર આવે છે મનમાં. જો મધર ટેરેસા જેવી વ્યક્તિ આટલા ઊંડા શંકા અને ખાલીપામાંથી પસાર થઈ શકતી હોય તો કદાચ શ્રદ્ધા સાથેનો સંઘર્ષ કરવો, પ્રશ્નો પૂછવા, જજુમવું એ પાપ કે નબળાઈ નથી, પણ એ કદાચ માનવ આધ્યાત્મિક યાત્રાનો એક ખૂબ જ સ્વાભાવિક, કદાચ જરૂરી હિસ્સો છે.
ખરેખર આ વાત પર સૌએ વિચારવા જેવું છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.